એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર બિંદુ ભટ્ટની વાર્તા આંતરસેવો ઓડિયો પઠન દર્શના જોશી. રમ્યાની સ્કૂલ રિક્ષાને વળાવી લતા ઘરમાં આવી. ટીપાઈ પર નજર પડતા જ એ બોલી પડી, લો આજે વોટરબેગ રહી ગઈ. પાલવથી ચહેરો લૂછતા એ સોફા પર બેસી પડી. આ છોકરી કેટલી ભૂલકણી છે. બા હતા ત્યારે તો બબડતા એને યાદ આવ્યું, સવારે દુકાને જતી વખતે વિનોદે એને બાનો એટલે કે લતાના સાસુ તારાબહેનનો કબાટ ખાલી કરવાનું કહ્યું હતું. આવતીકાલે તારાબહેનની બીજી માસિક પુણ્યતિથિ છે. શહેરમાં સત્કર્મ નામનું ટ્રસ્ટ છે. ટ્રસ્ટના લોકો નહીં વપરાતા પરંતુ પ્રમાણમાં ચાલે એવા કપડાં ઉઘરાવે છે અને ઝૂંપડપટ્ટીઓમાં જઈને દરેકને જરૂરિયાત પ્રમાણે આપે છે. વિનોદ બપોરે જમવા આવે એ પહેલાં આટલું કામ પતાવી દઉં એમ વિચારી લતા ઊઠી ને સાસુમાના ઓરડામાં આવી. ઓરડામાં પેસતા એણે જોયું સીસમના કબાટમાં લાગેલા અરીસે એક ચકલી ચાંચ મારી મારીને પોતાના હરીફને હંફાવવામાં પોતાને જ થકવી રહી હતી. ચકલો હિંચકાના ખાલી પડેલા કડે બેઠો બેઠો આ જોતો હતો. લતાએ કબાટની ચાવી લેવા બાજુની દિવાલની ખીટી જોઈ, ચાવી ન હતી. તારાબહેને ઘણીવાર લતાને ચાવી સોંપવા કહેલું પણ એ કહેતી, તમે રાખો ને, મારે જોઈશે ત્યારે માગી લઈશ. તારે તો ક્યાં કંઈ જરૂર પડે છે, સાસુમાના અવાજમાં ઓછું આવ્યાનો ભાવ ઉપસી આવતો. ક્યાં મૂકી હશે, આમ તો અહીં ખીટી જ બહાર રાખતા. છેલ્લે દવાખાને જતી વખતે બાએ કપડાંની થેલી તૈયાર કરી હતી, કદાચ એ વખતે કબાટ બંધ કરી ઠાવકી મૂકી હશે. રેઢા ઘરમાં સાવ હાથવગી ચાવી ન રાખે બા. લતાએ કબાટ પર પડેલી નાની સૂટકેસ ઉતારીને જોયું તો એમાં માતાજીની ચૂંદડીઓ અને લાલજીના વાંઘા હતા. લેસ, તુઈ, જવેરા, સતારા અને મોતીના ભરતકામમાં લતાની નજર તારાબહેનની આંગળીઓનો કસબ પંપાળતી રહી. એને યાદ આવ્યું, કદાચ મંદિરના પૂજાપાના ખાનામાં ચાવી હશે. લતા ઓરડાના ખૂણે આથમણી દિશામાં મૂકેલા લાકડાના મંદિર પાસે ગઈ. લાલજીના વાઘા રજોટાયેલા હતા. રમ્યાએ ભગવાનને દૂધ ધરાવ્યું હતું પણ તુલસીપત્ર ન હતું. અબીલ ગુલાલના ડબ્બામાં ચાવી હતી. ચાવી લઈ લતા કબાટ પાસે આવી. બેલ્જિયમ ગ્લાસમાં એનું પ્રતિબિંબ ચીલાયું. હાથમાં ચાવીના જોડા સાથે ઊભેલી લતા આજે પોતે ઊભા કરેલા ગોલ્ડન મિડલને ક્રોસ કરીને આ તરફના સીમાડે આવીને ઊભેલી લતા. પોતાનું અંગત સામ્રાજ્ય અકબંધ રાખવા એણે સાસુમાના અધિકાર ક્ષેત્રની સરહદ વગર બોલે નક્કી કરી રાખી હતી. આજ સુધી ઉંબર ઓળંગી આ તરફ પગ મૂક્યો ન હતો. પિતા ગુજરી ગયા પછી વિનોદ વતનની દુકાન સમેટી માને શહેરમાં લઈ આવેલો. માસૈયો સરાવ્યાની રાતે વિનોદે પોતાનો નિર્ણય લતાને જણાવ્યો હતો. લતાને ખાસ કંઈ કહેવાનું ન હતું. એ લગ્ન પૂર્વે પણ જાણતી જ હતી કે વિનોદ એકનો એક દીકરો છે. બીજે દિવસે સવારે લતાએ સાસુ પાસે સાથે ચાલવાનો પ્રસ્તાવ મૂક્યો. એટલું જ નહીં, ભારપૂર્વક કહેલું કે જો તમે સાથે નહીં આવો તો હું પણ શહેર નહીં જાઉં. તારાબહેન લતાને વળગીને નાની બાળકીની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડેલા. એમના હેબકામાં વૈધવ્યનો વલોપાત તો હતો જ, પણ આવી ગુણિયલ પુત્રવધુ પામ્યાની ધન્યતા પણ હતી. પરંતુ એક ક્ષણે સાસુને ધીરજ આપતી લતાને ફડક પેઠી કે જો આ લાગણીનું પૂર એને અણગમતી દિશામાં તાણી જશે તો, જો પોતે સાવધ નહીં રહે તો પછી આવા પ્રવાહ સામે એનું કંઈ ચાલશે નહીં. એણે નક્કી કર્યું કે ન તો લચપચતી રોટલી પીરસવી કે ન સાવ કોરી, બે રોટલી ઘસીને ખાખરોટલી ચોપડવી, ન બહુ નજીક અને ન બહુ દૂર, ગોલ્ડન મિડલ. આજે બે સરહદો વચ્ચેનો એ ઝોન અળપાઈ રહ્યો છે અને બંને સરહદો એકમેકમાં ભળી રહી છે. લતાના હાથ જાણે જોજનનું અંતર કાપીને તાળા સુધી પહોંચ્યા. ખટાક અવાજ સાથે તાળામાં ચાવી ફરી અને કબાટ ખુલ્યો. ખુલતાની સાથે જ ઉપરના ઠસોઠસ ભરેલા ખાનામાંથી ધબ કરતું કંઈક પગ પાસે પડ્યું. હબકી ને લતા ખસી ગઈ. થોડી વારે સહેજ નીચે નમીને જોયું તો પોટલી જેવું હતું. ઊંડો શ્વાસ લઈ એ સીધી થઈ એણે એક નજર કબાટમાં છેક ઉપરથી નીચે સુધી નાખી. તારાબહેનના અંગત જીવનના જુદા જુદા પ્રકરણો આ ખાનાઓમાં થપ્પીઓ બની ગોઠવાઈ ગયા હતા. લતાને થયું, આ થંભી ગયેલા સમયને ખસેડવા જતા તારાબહેનના હોવાની પ્રતીતિ રજ બનીને ચોટી પડશે તો? આજે નહીં તો કાલે જેનો સામનો કરવાનો છે એ ક્ષણને કેટલી હદે ઠેલી શકાશે? લતાએ એકદમ નિર્ણય જ કરી લીધો અને કબાટ ખાલી કરવા માંડ્યો. ઉપરના ખાનાની વસ્તુઓને અંકોડીનો ટેબલ ક્લોથ ચારેય બાજુઓથી ખોસીને ઢાંકી દીધી હતી. આ બધું તારાબેનનું ભરત ગૂંથણ હતું. અહીં લતાની વડસાસુનો પણ પાતીગળ ભૂતકાળ એક સોયામાં તો ક્યાંક બે સોયામાં પરોવાયેલો હતો. એક ગાંઠ ખેંચો કે એક ટાંકો ઉકેલો અને એ સાથે જ ખેંચાઈ આવે તારાબહેનના આણા, ફેરિયાણા અને જિયાણાના સંભાળના. લતાના કાનમાં ગુંજી ઉઠ્યો તારાબહેનનો તકિયા કલામ. મારે તો દીકરી ગણો તોય તું અને વહુ ગણો તોય તું, આ બધું તારું જ છે. પરંતુ સાસુમાની હાજરીમાં લતાએ આ બધું ભરતગૂંથણ ઉખાડીને જોવા જેટલોય રસ દાખવ્યો ન હતો. આજે ગળીઓ ઉકેલતી જાય અને ખીરના દોરાની જાણે નવી નવી ભાત ગૂંથાતી આવે છે. એકવાર રમ્યાએ તારાબહેનના કબાટમાં નાનકડી રેશમી રજાઈ જોઈ જીદ કરેલી, પણ એ તો તારા પપ્પાના બાળપણની યાદગીરી છે, કઈ તારાબહેને દેખાય નહીં એમ ઊંડી ઉતારી દીધેલી. રમ્યા તો એ રજાઈ ભૂલી પણ ગઈ, પરંતુ લતાને સતત ડંખતું રહેતું કે દીકરી દીકરી ઝંખતા સાસુ પણ અંદરથી તો દીકરાની જ રાહ જોતા હતા. અત્યારે એ ગુલાબી રેશમી રજાઈ ખોલતા એમાં મોટું કથાઈ ધાબું દેખાયું. બાળોતિયાની અવાવરું ગંધ શ્વાસમાં ભળતા સાથે લતા તારાબહેનની મમતાના ખૂણે ખૂણે ફરી વળી. બેડરૂમની દિવાલ હોય કે પડદા કે પછી પલંગની ચાદર, લતાને આછા રંગો જ ગમતા. તારાબહેન નારાયણ સરોવરની જાત્રાએ ગયેલા ત્યારે અજરક પ્રિન્ટની ચાદરો અને ઓશિકાના ગલેફ લઈ આવેલા. ત્યારે કહેલું, આ તું કહેતી હતી ને કે રમ્યા પલંગ બહુ ખૂંદે છે, તો લે આ ઘેરા રંગની ચાદરો તમારા માટે લઈ આવી, હમણાં રાખો તમારા કબાટમાં, પછી વાપરશું. લતાનું એ પછી ક્યારેય ન આવ્યું. જૂના ધોતિયામાં વીંટળાયેલા લતાને છાબમાં ચડાવેલા રેશમી સેલા, બદલાયેલી ફેશનથી નિરાશ અને ફરી આવનારી ફેશનની આશામાં લતાની રાહ જોઈ રહ્યા હતા. રોલ પ્રેસ કરાવેલ કડકડતી કોટન સાડીઓ પહેરવાની હિંમત કદાચ હવે લતા કરી શકશે. ટીવીમાં ન્યૂઝ રીડરોની નીત નવી હેન્ડલૂમ સાડીઓ જોઈ તારાબહેન સૂચવતા, લતા તું આવી બોર્ડરવાળી સાડીઓ પહેરે ને તો બટકી ન લાગે. એ વખતે તો એ તો બધી કલાકમાં ડૂચો થઈ જાય, કઈ લતા વાતને ઓળી ટોળી નાખતી. પણ મનમાં તો થતું કે તારાબહેન જેવું સરસ સિમેટ્રિકલ ફિગર હોય ને તો પોતે સિન્થેટિકનું તો મસ્સો તોય પણ ના કરે. ફિનાઇલની ગોળી ખાનામાંથી દડી લતાનું ધ્યાન કાશ્મીરી શાલ તરફ ખેંચાયું. લગ્ન પછી ફરવા ગયેલા ત્યારે વિનોદે શ્રીનગરથી તારાબહેન માટે ખાસ ખરીદેલી. લતાને થયું, આ કોઈને ન આપી હોય તો કામ આવે એવી છે. પણ ફરી ઘડી કરી ફિનાઇલની ગોળી ગોઠવતા એને લાગ્યું કે આ શાલમાં એકલા તારાબહેનની યાદગીરી જ ક્યાં છે. એણે શાલ પાછી મૂકી દીધી. નીચેનું ખાનું કોઈ સંગ્રહાલય જ દિસતું હતું. ખાનાના ડાબા ખૂણે બ્લેક એન્ડ વ્હાઇટથી માંડી રંગીન ફોટોગ્રાફ્સના આલ્બમની નીચે એક માઉન્ટ કરેલો મોટો ફોટો ફ્રેમિંગની રાહ જોતો હતો. લતાએ એને બહાર કાઢ્યો. સફેદ ધોતી, ચબ્બો, બંડી અને ટોપી પહેરીને બેઠેલા પતિની પછવાડે ખુરશીની પીઠનો ખૂણો પકડીને ઊભેલા તારાબહેન. બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ ફોટાને થોડોક રંગીન ટચ આપવામાં આવ્યો હતો. રૂપેરી ઝરી, મોતી અને સતારા ભરેલી ઘેરા રંગની સાડીમાં તારાબહેન ઝાઝરમાન લાગતા હતા. લતાના હોઠ સહેજ મલકી ઉઠ્યા. સાડીનો પાલવ એવી રીતે ગોઠવ્યો હતો કે બ્લાઉઝની કટોરીમાં કરેલું ભરતકામ ઢંકાઈ ના જાય. સાડીની બોર્ડર જેવું ભરત, કળશ આકારના ગળાની સ્ટેન્ડ પટ્ટી અને સહેજ ખુલતી ટૂંકી બાય ઉપર હતું. એકવાર મહિલા મેગેઝિનમાં સાડી અને બ્લાઉઝની નવી નવી ફેશનના ફોટોગ્રાફ્સ જોતા તારાબહેને કહેલું, લો જુઓ આ અમારા જમાનાની ફેશન પાછી આવી. એ સાડી બ્લાઉઝ ક્યાં ગયા? લતાને પ્રશ્ન થયો. આલ્બમની જોડાજોડ ગરબા, રંગોળી અને વાનગીની ચોપાનિયા જેવી ચોપડીઓ સાથે એકાદ ફાઇલ અને પોર્ટફોલિયા જેવું હતું. ફાઇલમાં વિનોદની સ્કૂલની માર્કશીટ્સ, પ્રમાણપત્રો અને શહેરની હોસ્ટેલમાંથી લખેલા પત્રો હતા. ઊંડા ઉતરી જવાની બીકે લતા પહેલા પગથિયેથી જ પાછી વળી ગઈ. ફાઇલ બંધ કરી પોર્ટફોલિયો ઉઘાડ્યો. વતનના ઘરના દસ્તાવેજ સાથે એક ડાયરી હતી. ડાયરીમાં આગળ સગાવહાલાના સરનામા અને ફોન નંબર હતા અને પાછળ વિનોદના લગ્નનો હિસાબ હતો. લતાને આજે સમજાયું કે સાસુએ દીકરો પરણાવીને સોનાનું ઘરેણું નહીં પહેરવાની બાધા શા માટે લીધી હશે. રાવલગાંવ સ્વીટ્સના પતરાના ડબ્બામાં તારાબહેનના પાંચીકુકા સાથે અંબાજીના કોરા કંકુની શીશી પડેલી હતી. કાચની અને પ્લાસ્ટિકની રંગીન બગડીઓ, કાળી હેરપિન અને ચીપિયા, અંબોડાની જાળી અને બન, જામનગરનો સુરમો ને સળી. લતાને થયું મેકઅપ બદલાતા મન ઉપર જે જામઠા પડે છે એ કેમ તરત કળાતા નહીં હોય? ખાનાના જમણે ખૂણે બાટાના બૂટનું એક ખોખું સહેજ ઊંડું મૂકેલું હતું. શું હશે, તારાબેનનું કંઈ ખાસ અંગત? ખચકાટ અને ઉત્સુકતા સાથે લતાએ ખોખું ખોલ્યું. રંગીન બ્લાઉઝની થપ્પી હતી. આ રીતે લતાએ એક બ્લાઉઝ ઉખાડ્યું. એ બ્લાઉઝ હતું છતાં ન હતું. એની બાંયો ખભામાંથી કાપીને ઓટી લીધી હતી. ગળું પણ આગળ પાછળ નીચું ઉતારવા માટે કાપ્યું હતું. આ તો બ્રેસિયર હતી, હોમમેડ. એ ઝીણી ઝીણી પટ્ટીઓમાં નાનકડા ગામના કરિયાણાનો ધંધો કરતા પતિની સીમિત આવકમાં ઘર વ્યવહાર ચલાવતી ગૃહિણીની કોઠાસૂજ અને મહેનત પણ ઓટાયેલી હતી. વતન અને શહેરમાં દીકરા માટે ઘરના પાયામાં શું શું નહીં ટીપાયું હોય. લતા વિસ્માતી રહી. શું કરવું, કોને આપવું, શું આપવું? કવાટમાં ગોઠવાયેલી વસ્તુ જાણે આ જીવન આમ જ ગોઠવાવા બંધાયેલી હતી. કોણ જાણે તારાબેન કઈ ઘડી આવી ચડે. લતાએ કંઈક જુદું તારાવવાનું માંડી વાળ્યું અને ફટાફટ પાછું ગોઠવવા માંડ્યું. છેલ્લે ઊભા થતાં એની નજર કબાટ નીચે સરકી પડેલી પોટલી પર પડી. પોટલી ખોલતી ખોલતી એ પલંગ પર બેઠી. રૂપેરી ઝરી, મોતી અને સતારા ભરેલી રીંગણી રંગના રેશમી સાડી બ્લાઉઝ હતા. લતા જે શોધતી હતી એ સાડીનો પાલવ જમણે ખભે ગોઠવતી એ કબાટ પાસે ગઈ. બેલ્જિયમ ગ્લાસમાં એનું પ્રતિબિંબ ઝીલાયું. એ રેશમી પાલવના સ્પર્શે એની હથેળીમાં તારાબહેનનો અંતિમ દિવસનો તરફડાટ સરવળી ઉઠ્યો. તારાબહેનને હાર્ટ એટેક આવ્યો હતો. જીવનમાં જેણે ક્યારેય ઇન્જેક્શન પણ લીધું ન હતું એ તારાબહેનને ઓક્સિજનની નળી, ગ્લુકોઝ, સલાઈન વેઠી લીધા હતા. પરંતુ બીજા દિવસે દવાની સાઇડ ઇફેક્ટના કારણે જાડા પેશાબ ઉપર કંટ્રોલ રહ્યો ન હતો. પહેલીવાર બગડી ગયેલા કપડાં બદલાવીને ધોવા જતી લતાનો હાથ પકડી એ કરગરી ઉઠેલા. જો મારે એક દીકરી હોત તો તને આ પાપમાં? તારાબહેનના માથે હાથ ફેરવતા લતાએ કહેલું, કેમ, હું તમારી દીકરી નથી? જવાબ સાંભળવા છતાં તારાબહેનની આંખોમાંથી લાચારી ભૂસાઈ ન હતી. એ આંખો યાદ આવતા લતાએ તારાબહેનની સાડીથી મોં ઢાંકી દીધું. થોડી વારે સ્વસ્થ થઈ તેણે બ્લાઉઝ ઉખેડીને જોયું. રૂપેરી ભરત ભરેલી કટોરીઓ છલકાતી હતી. લતાએ ધીરેથી બાઈમાં હાથ નાખ્યો. સેજ ફિટ હતી અને થયું, અંદર આંતરસેવો તો હશે, એક સેવો ખોલી નાખીશ તો. બાઈમાં હાથ નાખે નાખે એ સ્ટોર રૂમમાં ગઈ, સોયદોરો લીધો અને સોફા પર બેસી બ્લાઉઝનો આંતરસેવો ઉકેલવા માંડી.